આવો આપણે પ્રભુના વચનો તરફ વળીએ. ન્યાયાધીશોનો પુસ્તક અને તેનો 7મો અધ્યાય. અને આજે આપણે અભ્યાસની શરૂઆત એક પ્રશ્નથી હું કરવા માગું છું, એક પ્રશ્ન તમારી આગળ મૂકવા માગું છું. અને આ અભ્યાસ દ્વારા આપણે એ પ્રશ્નનો જવાબ આપીશું. અને પ્રશ્ન તો એ છે કે તમે અદૃશ્ય વસ્તુઓને કેવી રીતે જોઈ શકો છો, અથવા તો અદૃશ્ય વસ્તુઓનો અનુભવ તમે કેવી રીતે કરી શકો છો. અને એ પ્રશ્નના જવાબ માટે આપણે હિબ્રુઓના પત્રમાં અને 11મા અધ્યાયમાં અને પહેલી ત્રણ કલમ આપણે જોઈશું, વાંચીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું. તો હિબ્રુ 11 અને પહેલી કલમ આ પ્રમાણે કહે છે કે વિશ્વાસ એટલે આપણે જે વસ્તુની આશા રાખીએ છીએ તેની ખાતરી, કે જે વસ્તુઓ આપણે જોઈ શકતા નથી છતાં આપણે જાણીએ છીએ કે તે સત્ય છે, તેનો જ અર્થ વિશ્વાસ છે. આ ન્યાયાધીશોનો 7મા અધ્યાયનો જો કોઈ મુખ્ય વિષય હોય તો એ તો વિશ્વાસ છે. આપણે જાણીએ છીએ કે આપણા આખા ખ્રિસ્તી જીવનનો પાયો વિશ્વાસ પર છે. આખું આપણું જે આત્મિક જીવનનું બંધારણ છે તે વિશ્વાસ પર છે. વિશ્વાસ અને આજ્ઞાંકિતપણા સિવાય આપણે આપણું આત્મિક ઘર બાંધી શકતા નથી. હવે એક બીજો પ્રશ્ન જો હું તમને પૂછું તો આપણામાંથી કોણ એવું છે કે જેણે કોઈને સંપૂર્ણ મહિમામાં જોયો હોય, કે કોઈ જે મરી ગયું છે અને પછી સંપૂર્ણ પ્રભુમાં જે આપણને મહિમાવંત શરીર મળવાનું છે તેમાં એ છે, એવી કોઈ વ્યક્તિને આપણે જોઈ છે? હું માનતો નથી કે આપણામાંથી કોઈએ એવી વ્યક્તિને જોઈ છે, છતાં આપણે તેમાં માનીએ છીએ. એ વિશ્વાસ છે આપણો. અને આપણે કેમ માનીએ છીએ? કારણ કે પવિત્ર શાસ્ત્ર આપણને કહે છે કે આ વાત બનનાર છે. એટલે કે જે વસ્તુઓ આપણે જોઈ નથી તેની આપણી પાસે એક આશા છે. અને આપણે આશા એવી કોઈ દુનિયાવી બાબત પર નથી મૂકી. આપણે આપણી આશા તો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે, જીવંત દેવમાં છે, જે પોતે પુનરુત્થાન પામ્યા છે. જો કે આપણે કોઈ પુનરુત્થાન પામેલી વ્યક્તિને જોઈ નથી, પણ આપણને સંપૂર્ણ વિશ્વાસ છે કે એક દિવસ એવો આવશે કે આપણે પુનરુત્થાન પામીશું. આપણે પુનરુત્થાન પામીશું. અને એ વાત યાદ રાખીને, એ વિશ્વાસ પર આપણે જીવન જીવીએ છીએ. એટલે કે હિબ્રુઓ 11માં કહે છે તે પ્રમાણે વિશ્વાસ એટલે આપણે જે વસ્તુની આશા રાખીએ છીએ તેની ખાતરી છે. આપણામાં સર્વ આપણે બધા જ કોઈક બાબતમાં આપણે પ્રાર્થના કરી રહ્યા છીએ. તમે કોઈક બાબતમાં પ્રાર્થના કરી રહ્યા છો, તમારું હૃદય ભારે છે. કદાચ તમારે કોઈક આર્થિક મુશ્કેલી છે, કદાચ તમે તમારા પતિ કે પત્ની માટે પ્રાર્થના કરી રહ્યા છો કે તેઓ પ્રભુ તરફ વળે. કશીક સમસ્યા એવી છે કે જેનો ઉકેલ નથી અને તમે તે માટે ઉકેલને માટે જવાબને માટે પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છો. કદાચ તમારા દીકરા દીકરીઓની માટે તમે પ્રાર્થના કરી રહ્યા છો. જે કંઈ સમસ્યા છે તે પ્રભુની આગળ તમે પ્રાર્થના કરી વિનંતી કરો છો. અને એ કયા આધાર ઉપર તમે તે કરો છો? તે વિશ્વાસના આધારે. આ આશા અહીંયા જે લખવામાં આવ્યું છે કે વિશ્વાસ એટલે આપણે જે વસ્તુની આશા રાખીએ છીએ તેની ખાતરી. વિશ્વાસથી આપણે પ્રાર્થના કરીએ છીએ. હિબ્રુઓનો 11મો અધ્યાય અને 6ઠી કલમ આ પ્રમાણે કહે છે કે વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરો એ બનતું નથી, કેમ કે ઈશ્વરની પાસે જે કોઈ આવે તેણે તે છે, અને જેઓ ખંતી તેમને શોધે છે તેઓને તે ફળ આપે છે, એવો વિશ્વાસ કરવો જોઈએ. બીજી એક કલમ જો હું તમારી આગળ રજૂ કરું તો હિબ્રુઓનો પત્ર તેનો 11મો અધ્યાય અને 27મી કલમ આ પ્રમાણે કહે છે કે વિશ્વાસના કારણે મૂસાએ રાજાના ક્રોધની બીક રાખ્યા વગર ઇજિપ્ત દેશનો ત્યાગ કર્યો, કેમ આપણે આપણું જીવન આ પ્રમાણે જીવીએ છીએ? ઘણા બધા લોકો સતત ભયમાં જીવતા હોય છે, સતાવણીના લીધે. કદાચ તમારામાંથી જે ભારત દેશમાં સાંભળી રહ્યા છો તેમાં તમે આ અનુભવ કર્યો છે. દુનિયાના બીજા દેશોમાં પણ આપણે જોઈએ છીએ કે આપણા ખ્રિસ્તી ભાઈ બહેનોને સતત ભય હોય છે સતાવણીનો, શારીરિક ઈજાનો. ગમે ત્યારે કોઈ આવી અને તેઓને પકડી અને જેલમાં પૂરી દે, જાનની હાનિ થાય, શારીરિક માર ખાવો પડે, એ આપણે જાણીએ છીએ કે આ વાસ્તવિકતા છે. પણ આ મૂસાની માટે લખ્યું છે, તે જ રીતે આપણે પણ વિશ્વાસના કારણે મૂસાએ રાજાની ક્રોધની બીક રાખ્યા વગર ઇજિપ્ત દેશનો ત્યાગ કર્યો. તેણે દ્રઢ વિશ્વાસ ચાલુ રાખ્યો, કેમકે જે અદ્રશ્ય દેવને તે જોતો હતો. આપણે એ દેવની તરફ આપણી નજર છે વિશ્વાસ દ્વારા, તેથી આપણે એ દેવનો વધારે ભય રાખે છે, ના કે આ જગતની જે સત્તા છે અને જે જુલમ અને આપણી ઉપર ત્રાસ ગુજારે છે. વિશ્વાસ, મેં કીધું, એ આપણો પાયો છે, બેકબોન આપણે જેને કહેવાય તે છે. યોહાનનો પહેલો પત્ર તેની 5:4 આ પ્રમાણે કહે છે, કેમકે જે કોઈ ઈશ્વરને જન્મેલું છે તે જગતને જીતે છે, અને જે જયે જગતને જીત્યું છે તે આપણો વિશ્વાસ છે. આપણે જગતને વિશ્વાસથી જીતી શકીએ છીએ. અને જ્યારે આપણે આ ન્યાયાધીશોના 7 અધ્યાયમાં આવીએ તો ત્યાં આપણે જોઈએ છીએ 3 બાબતો આપણે જોવા માંગીએ છીએ વિશ્વાસને લઈને. અને એ તો એ છે કે 1:8 આપણને શીખવે છે કે દેવ આપણા વિશ્વાસની કસોટી કરે છે. ત્યારબાદ 9:15 પ્રભુ આપણા વિશ્વાસને પ્રોત્સાહન આપે છે, અને ત્યાર પછી 15:5 થી 25 સુધી આપણે જોઈશું કે પ્રભુ આપણા વિશ્વાસનું માન રાખી અને તે પ્રમાણે આપણને રિવોર્ડ એટલે કે ઇનામ આપે છે. આવો આપણે પ્રભુના વચન તરફ વળીએ અને જોઈએ કે પ્રભુ આપણને આ 7 અધ્યાય દ્વારા શું શીખવવા માંગે છે. 6 અધ્યાયમાં આપણે ગિદ્યોનને મળ્યા હતા, મેં તમને બતાવ્યું હતું અને આપણે શીખ્યા હતા કે એક બિક્કણ હતો. આપણે જાણીએ છીએ કે કેવી રીતે આપણે જ્યારે તેને મળ્યા ત્યારે તે શું કરતો હતો, પણ પ્રભુએ તેને સામર્થ્ય આપ્યું. અને હવે અહીંયા જોઈએ છે કે તે મિદ્યાનોની સામે યુદ્ધમાં જનાર છે, અને અહીંયા આપણે વિશ્વાસનો એક બહુ સરસ ઉદાહરણ આપણને આપવામાં આવ્યું છે. 1 આ પ્રમાણે કહે છે કે યરુબબલ એટલે કે ગિદ્યોન અને તેની સાથેના બધા લોકો વહેલા ઉઠ્યા અને તેમણે હરોદના ઝરણા નજીક પોતાની છાવણી નાખી. મિદ્યાનોની છાવણી ઇસ્રાયલની ઉત્તરે મોરે પર્વતની તળેટીની ખીણના પ્રદેશમાં હતી. બંને સૈન્ય સામસામે છે, થોડા જ અંતર દૂર છે એકબીજાની સાથે, હવે યુદ્ધ શરૂ થનાર છે. મેં તમને કીધું તે પ્રમાણે કે પ્રભુ આપણા વિશ્વાસની કસોટી કરે છે. અને એક વાત યાદ રાખીએ વાલાઓ કે જે વિશ્વાસની કસોટી ન થાય તે સાચો નથી. કેવી રીતે આપણને ખબર પડે કે આપણો વિશ્વાસ સાચો છે કસોટી વગર? તેને ચકાસવો તો પડે જ, અને પ્રભુ આપણા વિશ્વાસને ચકાસતા હોય છે. હવે 2 કારણથી પ્રભુ આપણા વિશ્વાસની કસોટી કરતા હોય છે. પહેલું કારણ તો એ છે કે એ જાણવા માટે કે શું આપણો વિશ્વાસ સાચો છે કે જૂઠો છે. અને પ્રભુને તો ખબર છે આપણો શું વિશ્વાસ છે, આપણને એ શીખવવા માંગતા હોય છે. અને બીજી વાત એ છે કે આપણા વિશ્વાસની કસોટી એટલા માટે થાય છે કે આપણે આપણો વિશ્વાસમાં વધુ દૃઢ થઈએ. તમારા પોતાના જીવનમાં તમે કદાચ આ અનુભવ કર્યો હશે કે ઘણી વખત પ્રભુ આપણને એવી સમસ્યામાં, એવા સંજોગોમાં મૂકતા હોય છે, અને જ્યારે આપણે વિશ્વાસમાં ચાલીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એ સમસ્યાની બહાર આપણે નીકળીએ ત્યારે આપણો પ્રભુ સાથેનો સંબંધ વધુ ગાઢ બનતો હોય છે. પ્રભુના સેવક ચાર્લ્સ સ્પર્જને એક બહુ સરસ વાત કીધી છે. એવું કહેવામાં આવે છે કે ધેટ ધ પ્રોમિસિસ ઓફ ગાડ શાઇન્સ બ્રાઇટેસ્ટ ઇન ધ ફર્નેસ ઓફ અફ્લિક્શન. એટલે કે પ્રભુના વચન, પ્રભુના આશીર્વાદ સૌથી વધારે ચમક અમુક વખત બહુ કઠિન સમયની ભઠ્ઠીમાં જ આપણને જોવા મળે છે. જ્યારે તેમાંથી આપણે બહાર નીકળીએ ત્યારે એક નવો અનુભવ આપણને પ્રભુનો થાય છે અને આપણને દૃઢતા આપે છે. બીજી કલમ આપણને આ પ્રમાણે કહે છે, અહીંયા યહોવાએ ગિદ્યોનને કહ્યું, તારી પાસે લશ્કરમાં ઘણા બધા સૈનિકો છે, એટલે મોટી સંખ્યામાં, કે હું તેમને મિદ્યાનો સામે યુદ્ધમાં મોકલવા ચાહતો નથી, કારણ કે તેઓ કદાચ બડાશ મારીને કહે કે તેઓ પોતાના શૌર્યથી જીત્યા છે, નહીં કે યહોવાની શક્તિથી. માટે તું એ લોકોમાં જાહેરાત કર કે જે કોઈ ડરનો માર્યો થતો હોય તો તે તરત જ ગિલિયાદ પર્વત છોડીને ઘેર પાછો ચાલ્યો જાય. ત્યારે 22,000 સૈનિકો પાછા ઘરે ગયા અને 10,000 બાકી રહ્યા. હવે આ જે મિદ્યાનોનું સૈન્ય હતું, ઘણું બળવાન સૈન્ય હતું, અને જે યહૂદી લોકોનું સૈન્ય હતું, અહીંયા આપણે જે આંકડો જોઈ રહ્યા છીએ, લગભગ 33,000 લોકો, 33,000 સૈનિકોનું આ સૈન્ય હતું. સામેનું જે સૈન્ય હતું લગભગ 1,35,000 લોકો હતા. એટલે આપણે જોઈ શકીએ છીએ કે કેટલું સામર્થ્યવાન, કેટલું બળવાન હતું યહૂદીઓની સાથે આપણે જો તેને સરખામણી કરીએ તો. પણ પ્રભુ કંઈક જુદી જ કયા વાત આપણને કહે છે. શું લખ્યું છે? યહોવાને ગિદ્યોને કહ્યું, તારી પાસે લશ્કરમાં ઘણા બધા સૈનિકો છે, એટલે મોટી સંખ્યા, કે હું તમને મિદ્યાનોની સાથે યુદ્ધમાં મોકલવા ચાહતો નથી. બંને છાવણી છે, સામસામે યહૂદી પુત્રો જોઈ રહ્યા છે કે મિદ્યાનોનું લશ્કર કેટલું મોટું છે. પ્રભુ આવી અને ગિદ્યોન સાથે વાત કરે છે, અને જ્યારે ગિદ્યોનની સાથે વાત કર્યો, પ્રભુ આવ્યા હશે તો પહેલો સમય એ થયો હશે કે હા, અહીંયા કંઈક કરવું પડશે. અને પણ પ્રભુ કંઈક જુદી જ વાત કરે છે. એમ નથી કહેતા કે ભાઈ હવે આપણે કદાચ વધારે લોકો આપણે સૈન્યમાં ભરતી કરવા પડશે, કોઈક જગ્યાએથી આપણે બીજા લોકો લાવવા પડશે જેથી કરીને આપણે યુદ્ધમાં એટલીસ્ટ મિદ્યાનોની સાથે લડી શકીએ. પણ પ્રભુ કંઈક જુદી જ વાત કરે છે કે તમે બહુ લોકો છો, થોડા ઓછા કરવા માંગીએ. સાંભળવું જરા થોડું અજુગતું લાગે છે, પણ આ જ વાત હું તમારી બાબતમાં આપણા પોતાને અંગત રીતે કરવા માંગુ છું, આપણી મંડળીની આધારે કરવા માંગુ છું. આ જ વસ્તુ જો આપણા આપણને કહેવામાં આવે, આપણી જ્યારે ફાઇનાન્શિયલ મીટિંગ ભરાતી હોય, કદાચ મંડળીની કમિટી મીટિંગ બેઠી છે અને બધો ચર્ચા થઈ રહ્યું છે કે પૈસાની બાબતોની ચર્ચા થઈ રહી છે, ગણાઈ રહ્યું છે, કારભારી બધો રિપોર્ટ આપી રહ્યા છે, અને પ્રભુ આવીને એમ કે તમારા લોકોની પાસે બહુ પૈસા છે, ત્રીજો ભાગ કાઢી નાખો. કારણ કે અહીંયા આપણે જોઈએ છે કે 33,000 લોકો હતા અને 22,000 સૈનિકો પાછા ઘેર જતા રહ્યા. પ્રભુ આપણને આઈને આ વાત કે તમારી પાસે તમારું જે બેંક બેલેન્સ છે મંડળીમાં, અને મંડળીની આર્થિક જે પરિસ્થિતિ છે, ઘણી બહુ જ એ છે, બહુ સ્ટ્રોંગ છે, આમાંથી ત્રીજો ભાગ તમે દાનમાં આપી દો. કે શું આપણો શું એની પર રિએક્શન હોય, કેવી રીતે શું આપણે જવાબ આપીએ? વાલાઓ તમે જાણો છો કે આપણો જવાબ શું હોય. હજુ હું એને આ વાતને તમારે વધારે અંગત રીતે હું તમને કરવા માગું છું કે શું પ્રભુ તમને અંગત રીતે આવીને એ કહે કે ભાઈ તારી પાસે, બેન તારી પાસે બહુ પૈસા છે, બહુ મિલકત છે તમારી પાસે, ત્રીજો ભાગ ગરીબોને આપી દે. ફરીથી યાદ દેવડાવવા માગું છું, આ જે અધ્યાય છે એ વિશ્વાસ પર છે. કેટલા આપણામાંથી આ બાબત પર વિશ્વાસ મૂકે વિચારો. અત્યારે હું કહું છું તે અત્યારે તમારામાં ઓલરેડી તમારા મગજમાં ગણિત શરૂ થઈ ગયું હશે કે આટલું બધું મારે આપી દેવાનું, ત્રીજો ભાગ મારે આપી દેવાનો કેવી રીતે બને? આ તો મારા રિટાયરમેન્ટ માટે હું ભેગી કરી રહ્યો છું, હું ઘરડી થઈશ, ઘરડો થઈશ, કોણ મને મારું રાખશે, કેવી રીતે ઘર ચલાવીશ? આ બધા પ્રશ્નો હોય છે કે નથી હોતા આપણને? પ્રોવિડન્ટ ફંડ, મારું પેન્શન મને મળશે કે નહીં? હું અહીંયા અમેરિકામાં રહું છું, હું જાણું છું કે અહીંયા ગાડી ઘણા મારાથી વધારે ઉંમરવાળા જેઓએ ભારત દેશમાં નોકરી કરી, અહીંયા અહીંયા પણ ઇન્ડિયાના પેન્શન માટે, અને અહીંયાથી પણ અમેરિકાની જે ગવર્મેન્ટ પરથી પણ જે લાભો મળે છે તે લે છે. એ પેન્શન માટે ઇન્ડિયા આવવું પડે તો ઇન્ડિયા બી આવી જાય છે દર વર્ષે દાડે મોઢું બતાવવા માટે. આપણામાંથી કેટલા લોકો આપણા બેંક બેલેન્સ પર, આપણા મિલકત ઉપર, આપણી આવડત ઉપર આધાર રાખી રહ્યા છે, પણ કહીએ છે તો પ્રાર્થના તો એવી કરે છે કે પ્રભુ દિવસની રોટલી આજ તમે અમને આપો, પણ કેટલા આપણામાંથી એ વિશ્વાસ પર જીવે છે? એલિયાનું હું તમને ઉદાહરણ આપવા માંગુ છું. એલિયા અને જે વિધવા બાય હતી અને તેનો દીકરો હતો, તમે જાણતા હશો રાજાઓના પુસ્તકમાં. અને એલિયા તે વિધવા પાસે જાય છે અને કહે છે કે મારી માટે એક રોટલી બનાવીને લાવ. જાણીએ છીએ આપણે તે વિધવાએ જવાબ આપ્યો, મારી પાસે થોડો લોટ અને થોડું તેલ છે જે અમે, હું ને મારો છોકરો ખાઈશું અને પછી મરી જઈશું. દુકાળ હતો, પ્રદેશમાં દુકાળ હતો, કોઈ જગ્યાએ ખોરાક મળતો નહોતો. અને એલિયા કહે છે કે તું મારી માટે જા, લઈને બનાવીને લાવ. અને પછી આપણે જાણીએ છીએ કે જ્યાં સુધી દુકાળ ચાલ્યો ત્યાં સુધી પ્રભુએ એલિયાનું અને એ વિધવાનું અને તેના દીકરાનું પોષણ કર્યું. એ જ વાત જો આપણને કરવામાં આવે વાલાઓ, ફક્ત એટલું જાણવામાં આવે કે કાલની માટે જે રોટલીની જરૂર છે, કાલની માટે જે ખોરાકની જરૂર છે એટલો જ છે, તો કેટલામાં આપણામાંથી કેટલા આ બાબત પર વિશ્વાસ મૂકશે? વા કેટલા આપણી પર વિશ્વાસ મૂકશે? હું તો બિલીવર છું, વિશ્વાસ છે. ક્યારે? જ્યાં સુધી બધું સારું છે, જ્યાં સુધી વરસનું અનાજ ભરેલું છે. આપણે એ વિધવાની જગ્યાએ હોય તો આપણે શું કહીએ? પ્રભુ હું વિશ્વાસ રાખું છું, પણ ભરી દો ને બધું, મારે જેટલા અનાજની જરૂર છે, તેલની જરૂર છે, બધું ભરી દો, પછી હું વિશ્વાસ રાખીશ, હું જાણું છું કે તમે પૂરું પાડવાના છો. આ જ એક એક બહુ મોટું સ્ટ્રગલ આપણા જીવનમાં છે, કારણ કે આપણે કાયમ પ્રભુને કહીએ છીએ કે પ્રભુ તમે આ કરી બતાવો તો હું વિશ્વાસ કરીશ, અને પ્રભુ આપણને કહે છે કે તું વિશ્વાસ કરને હું કરી બતાવીશ. સાચી વાત છે કે નહીં વાલાઓ? આપણે પ્રભુને કહીએ છીએ કે લાલ સમુદ્રના બે ભાગ કર પછી હું પગલું ભરીશ, પણ પ્રભુ તો આપણને યર્દન નદી લાવે છે અને કહે છે કે તું પાણીમાં પગ મૂક પછી હું પાણી જુદું કરીશ. વાલાઓ આપણો વિશ્વાસ ક્યાં છે? Now, faith is the substance of things hoped for. વિશ્વાસ એટલે કે આપણે જે વસ્તુઓની આશા રાખીએ છીએ તે. અહીંયા એક મોટા સૈન્યની સામે યહૂદી પુત્રો હતા અને પ્રભુ તેઓને કહે છે કે તમે, તમારું સૈન્ય બહુ મોટું છે. ત્રીજા ભાગના સૈન્યને તે મોકલી દે છે, માફ કરજો, ત્રીજો ભાગ નહીં, 2/3, એટલે કે અહીંયા 22,000, એટલે લગભગ 67 2/3 ના લોકોને મોકલી દે છે અને હવે ફક્ત 10,000 સૈન્ય ત્યાં રહ્યા છે. ચોથી કલમ કહે છે, પછી યહોવાએ ગિદ્યોનને કહ્યું, હજી પણ સંખ્યા મોટી છે, તમારું લશ્કર વિશાળ છે, તેઓને પાણીના ઝરા પાસે લાવ, ત્યાં હું નક્કી કરીશ કે તારા બદલે કોણ જશે. હું જો તને એમ કહું કે આ માણસ તારી સાથે આવશે તો તે તારી સાથે આવશે, અને હું જ્યારે તને એમ કહું કે પેલો માણસ તારી સાથે નહીં આવે તો તે તારી સાથે નહીં આવે. વાલાઓ, આ સમયે આ નદીના કાંઠે આપણે હોય અને પ્રભુ આપણને એમ કે હજી પણ સંખ્યા મોટી છે, તો આપણે આજુબાજુ ડાફેરા મારીને આપણે શું જોઈશું? આપણે આપણી પોતાનું જે શક્તિ બળ છે તેની પર નજર કરીશું, આપણી આવડત પર, આપણા રિસોર્સિસ પર, કે આપણે આપણી પાસે શું છે. યહૂદી લોકોનો સૈન્ય આપણે આગળ જોઈએ છે કે સાઉલના સમયમાં આ જ ભૂલ કરે છે. બધા ગલાયથની સામે જોતા હતા, કોઈ પ્રભુની સામે જોતું નહોતું. છઠ્ઠા અધ્યાયમાં પણ આપણે આ બાબત શીખ્યા હતા કે દાઉદ જ એક હતો કે જે આઈને જોવે છે કે આ ગલાયથ કોણ, મારા પ્રભુને જુઓ, મારા પ્રભુ આગળ આ ગલાયથ કશું જ નથી. વાલાઓ, આપણે આપણી આવડત પર, આપણી પાસે શું છે તેની ઉપર નજર ન કરતા આપણે પ્રભુ પર વિશ્વાસ રાખીએ. અહીંયા એક બહુ અજાયબ જેવો ચમત્કાર આપણે જોઈ રહ્યા છે, કેવી રીતે પ્રભુ વિજયવંત કરશે. પ્રભુના એક સેવક છે, તેમણે બહુ સચોટ રીતે એક વાત કહી છે કે જો તમે ચમત્કારને સમજી શકો તો એ ચમત્કાર નથી. મિરેકલ બાય નેચર ઇઝ અનએક્સપ્લેનેબલ. તમે ચમત્કારને સમજી શકતા નથી એટલે જ એ ચમત્કાર છે. વાલાઓ, ઘણી વખત આપણે ચમત્કારને સમજવાની પ્રયત્ન કરીએ છીએ, કેવી રીતે પ્રભુએ 5000ને ખવડાવ્યા હશે, કેવી રીતે આ કર્યું હશે, કેવી રીતે ફલાણું કર્યું હશે, એમણે કર્યું, કારણ કે તે દેવ છે, આપણે નથી સમજી શકતા. અને જો આપણે સમજી શકીએ છીએ તો તે ચમત્કાર નથી. જો કોઈ મંડળીમાં કોઈ જો સેવક દ્વારા અજાયબ જેવું કામ થઈ રહ્યું છે અને એ તમને બેસીને એની વિગતવાર વાત કરે અને કે જો અમે આ આ કર્યું ને, આ પ્રમાણેનો પ્રોગ્રામ મૂક્યો, આ મારી આવડત છે, આવી રીતે અમે આ કર્યું અને એ કરીને અમારી મંડળીમાં આટલા સભ્યો આવ્યા અથવા તો આટલા લોકો પ્રભુ પાસે આવ્યા, તો એ માણસથી દૂર ભાગજો. કારણ કે જો તમારી તમારા કામને તમે સમજાઈ શકો છો તો એ પ્રભુ દ્વારા નથી. કારણ કે પ્રભુ દ્વારા કરેલું કામ કોઈ સમજાવી શકતું નથી, ચમત્કાર છે. અને અહીંયા 10000 માણસ સામેની બાજુ 135000નું સૈન્ય છે અને પ્રભુ ગિદ્યોનને કહે છે, હજુ પણ તમે લોકો બહુ વધારે છો, બહુ મોટું લશ્કર છે, કશું કંઈક કરવું પડશે. અને આપણે જોઈએ છીએ કે ગિદ્યોન બધા લોકોને પાણીના જરા પાસે લઈ ગયો, જ્યાં યહોવાએ તેને કહ્યું, જે લોકો કૂતરાની જેમ પોતાની જીભ વડે પાણી પીશે તેમને એક બાજુ રાખ અને જેઓ પાણી પીવા માટે ઘૂંટણીએ પડે તેમને બીજા સમૂહમાં રાખ. કૂતરાની જેમ જીભ વડે પાણી પીનાર લોકોની સંખ્યા 300 હતી, બાકીના બધા પાણી પીવા માટે ઘૂંટણીએ પડ્યા હતા. પછી યહોવાએ ગિદ્યોનને કહ્યું, જીભથી પાણી પીનારા માણસોની સંખ્યા 300 છે, આ 300 માણસ દ્વારા હું તને જીત આપવા આવીશ અને મિદ્યાનોએ તારા હાથમાં સોંપી દઈશ, બાકીના બધા સૈનિકો પોતપોતાના ઘરે પાછા જાય. વિશ્વાસ, વિચારો, તમે આ 300માંના એક છો તો તમારી શું અત્યારે હાલત હોય? હવે અહીંયા જે પદ્ધતિ આપી છે કેવી રીતે જુદા પાડ્યા, ઘણી વખત એ પદ્ધતિ ઉપર ઘણા બહુ વિગતવાર એની વાત કરતા હોય છે, એની માટે એક્સપ્લેન કરતા હોય છે કે કેમ આવી રીતે એ કર્યું. હું માનતો નથી કે એમાં આ પદ્ધતિમાં કંઈ એટલું બધું ઊંડાણમાં જવાની આપણે જરૂર હોય. બે મુદ્દા તમને ખાસ હું એમાં આપવા માંગુ છું. શું જ્યારે ગિદ્યોન તેઓને પાણીના ઝરા પાસે લઈ જાય છે, શું પાણી પીવું એ કંઈ પાપ છે? નથી. ઘણા વખતથી તેઓ લોકોને કદાચ તરસ લાગી હશે, પાણી પીવાનો સમય પણ થયો હશે, ઝરો મળ્યો એટલે પાણી પીવા એ લોકો રહ્યા. કશું ખોટું નથી પાણી પીવામાં, આપણે જાણીએ છીએ. પણ આ જ એક બહુ મહત્વનો પાઠ હું તમને શીખવવા માંગુ છું. અલાવ એ જે સમય છે, ટાઈમ ઓફ રિફ્રેશમેન્ટ, તાજગીનો જે સમય છે આપણી જરૂરિયાતનો, ત્યારે આપણે બેધ્યાન ન રહીએ. કારણ કે એ કદાચ કસોટી, વિશ્વાસના કસોટીનો સમય હોઈ શકે. આ જે સૈનિકો હતા 10,000, તેઓને ખબર નથી કે તેમની કસોટી થઈ રહી છે. ટાઈમ ઓફ રિફ્રેશમેન્ટ ઇટ બીકમ્સ અ ટાઈમ ઓફ ટેસ્ટિંગ, અને એ સમયમાં આપણે બહુ સાવચેત રહેવાનું છે, બહુ સાવચેત રહેવાનું છે. બીજી વસ્તુ, જેણે પોતાનું મુખ પાણીમાં નાખી અને પીધું, કદાચ પોતાનું મોં પણ ધોયું હશે વગેરે વગેરે વગેરે, એમાં પણ આપણે ધ્યાન રાખીએ કે એ જે સમય છે તે સમયમાં આપણું, આપણે બેધાન ના થઈ જઈએ. બહુ જ આ સમય છે, એ જરૂરી સમય હતો, પાણી પીવામાં કશું જ ખોટું નથી, પણ એ સમય કસોટીનો સમય બની ગયો અને પ્રભુએ 10,000માંથી 300 માણસને છૂટા પાડ્યા. હવે અહીંયા 300 માણસનું સૈન્ય છે, સામે 1,35,000 સૈનિકો છે. આપણી પોતાની સમજમાં આ વાત બંધ બેસતી નથી, કેવી રીતે બનશે, કેવી રીતે વિજય મળશે. પણ પ્રભુ ગિદ્યોનને બહુ સ્પષ્ટ રીતે અહીંયા કહે છે કે હું તને વિજય અપાવીશ, હું તને વિજય અપાવીશ. અને વહાલાઓ, આ વાત આપણે ખાસ યાદ રાખવાની છે કે આપણને વિજય અપાવનાર તે પ્રભુ છે. નથી સમજણ પડતી વાલાઓ, કેવી રીતે બનશે, કેવી રીતે 100 વર્ષના માણસને બાળક થાય, પણ વંશ જ જન્મ્યો ઇબ્રાહીમને. કેવી રીતે સમુદ્રના બે ભાગ થાય, અને એક બહુ મહત્વની વાત ત્યાં લખવામાં આવી છે કે જે યહૂદી લોકો હતા તે બધા કોરી જમીન ઉપર તેઓ ચાલ્યા. વાંચજો ધ્યાનથી વાલાઓ, એ કોરી જમીન, એમાં બી બહુ મોટો મેસેજ છે ત્યાં. કેવી રીતે બની શકે, કેવી રીતે 40 વર્ષ સુધી પ્રભુ ખાવાનું, ખોરાક અને પાણી અરણ્યમાં પૂરા પાડે. નથી સમજી શકતા વાલાઓ, પણ પ્રભુ આપણને વિજયવંત કરે છે. એક જ આ વિજયની ચાવી છે, અને એ તો વિશ્વાસ. વિશ્વાસ. હવે કેમ આ લોકોને પાછા મોકલી દીધા હતા, તે માટે હું તમારું ધ્યાન એક બહુ મહત્વની કલમ તરફ દોરવા માંગુ છું, અને એ તો છે પૂર્ણ નિયમનું પુસ્તક અને તેનો 20મો અધ્યાય અને 8મી કલમ. બહુ સુંદર અધ્યાય છે 20મો અધ્યાય પૂર્ણ નિયમ. જો તમે ના વાંચ્યો હોય તો મારો એક બહુ મનપસંદી અધ્યાય છે. ખાસ કરીને જો તમે કોઈ જાતની સેવામાં હોય, મિનિસ્ટ્રીમાં હોય, તમે કોઈ જગ્યાએ આગેવાની આપતા હોય, તો આ 20મા અધ્યાયને શીખવો, સમજવો બહુ અગત્યનું છે. અજાયબ જેવો ત્યાં પાઠ છે. હું ફક્ત આજે 8મી કલમ પર તમારું ધ્યાન દોરવા માગું છું, પણ ત્યાં શું લખવામાં આવ્યું છે કે, અને સરદારોને લોકોને એમ પણ કહે કે બિકણ તથા ના હિંમત કોણ છે, તેને ચાલ્યા જવાની પરવાનગી છે, તેને ઘેર પાછો જાય, રખેને તેની જેમ તેના ભાઈઓ પણ ના હિંમત થઈ જાય. આ જે પદ્ધતિ અહીંયા આપણે જોઈએ છે, પ્રભુએ જે ગિદ્યોનને કરવાનું કીધું, તેમાં પણ તેનો પણ કારણ છે. કારણ કે જો તમારી આજુબાજુ જે તમારી સાથે જે લડી રહ્યા છે એ જો બિકણ હોય, અને એ સંપૂર્ણ રીતે આપણે જે પણ કામ કરી રહ્યા છે તેમાં તેમને વિશ્વાસ ના હોય, તો કામ બહુ અઘરું બની જાય છે. અહીંયા આપણે જોયું લગભગ દરેક જે સૈન્ય હતો તેની આજુબાજુ બીજા જે બે સૈન્ય હોય, કારણ કે લગભગ 2/3 લેફ્ટ, તો લડાઈમાં બહુ મુશ્કેલી પડે. બે તમારી આજુબાજુ જે સૈનિક છે બંને બીવે છે, અને ગમે ત્યારે યુદ્ધમાંથી ભાગી જવા માટે તૈયાર છે તો તમારી હિંમત કેવી રીતે ભાગી જાય? સામાન્ય વાત છે કે તમારી હિંમત પણ ભાગી જાય. અને એટલા માટે વાલાઓ, ખાસ આપણે યાદ રાખવાનું છે કે આપણું મિત્ર મંડળ કોણ છે, કોની સાથે આપણે જીવન જીવી રહ્યા છીએ, કોની સાથે આપણે આપણું આત્મિક જીવન જીવી રહ્યા છીએ, કોના આધારે આપણે એક આત્મિક યુદ્ધ લડી રહ્યા છે. કારણ કે જો તમે તમારી આસપાસ એવા લોકો હશે કે જેઓ બિકણ છે, પ્રભુને સંપૂર્ણ રીતે સોંપાયેલા નથી, તો જ્યારે કઠિન સમય આવશે ત્યારે એ બીકના માર્યા નાસી જશે, અને તમને એ લોકોના અવિશ્વાસથી નાસી પાસ કરશે. પ્રભુ આ જાણતા હતા. આ નિયમ આપણે આ 20મા અધ્યાયના 8મી કલમમાં જોઈએ છે, અને કે જે બિકળ તથા ના હિંમત કોણ છે તેને ચાલ્યા જવાની પરવાનગી છે, તેને ઘેરે પાછો જાય, રખે ને તેની જેમ તેના ભાઈને પણ ના હિંમત થાય. અહીંયા અજાયબ જેવું ઉદાહરણ આપણને આપવામાં આવ્યું છે. ફક્ત 300 માણસ. આ જ ઉદાહરણ આપણે કરંથીઓનો બીજો પત્ર તેની 12મા અધ્યાય 10મી કલમમાં જોઈએ છે. ત્યાં પાઉલ આપણને આ પ્રમાણે કહે છે, એ માટે નિર્બળતામાં અપમાન સહન કરવા, તંગીમાં, સતાવણીમાં અને સંકટમાં ખ્રિસ્તની ખાતર હું આનંદ માનું છું, કેમ કે જ્યારે હું નિર્બળ છું ત્યારે હું બળવાન છું. કારણ કે પ્રભુ આપણું સામર્થ્ય છે. જ્યારે આપણે પોતાની જાતને બળવાન સમજીએ ત્યારે આપણે પડી જઈએ છીએ, ઠોકર ખાઈ જઈએ છીએ. પણ જ્યારે આપણે નિર્બળ છીએ ત્યારે પ્રભુ આપણું સામર્થ્ય છે. અને આપણે આગળ વાંચીએ વાલાઓ, 8મી કલમ કહે છે કે તેથી ગિદિયોને 300 માણસો રાખીને બાકીના બધાને ઘરે પાછા મોકલ્યા, પણ આ માણસોએ ખોરાક અને રણસિંગા પોતાને માટે રાખી લીધા. મિદિયાનોની છાવણી તેઓની છાવણી નીચેની ખીણમાં હતી. તે દિવસે રાત્રે યહોવાએ ગિદિયોને કહ્યું, ઊઠ, તારું સૈન્ય લઈને તું તાવર તો મિદિયાનોની છાવણી પર હુમલો કર, કારણ કે મેં તેમને તારા હાથમાં સોંપી દીધા છે. કોણે સોંપી દીધા છે? ઈશ્વરે. બીજા સમૂહમાં આપણને શું કહેવામાં આવે છે કે યુદ્ધ પ્રભુનું છે, આ યુદ્ધ પણ પ્રભુનું છે. પણ જો તને હુમલો કરતા ડર લાગતો હોય તો પહેલા તું એકલા તારા નોકર પૂરા સાથે છાવણીમાં જા, તેઓની વાત ધ્યાનથી સાંભળ અને તને પુષ્કળ પ્રોત્સાહન મળશે. કેવા અજાય પ્રભુની આપણે સેવા કરીએ છીએ વાલાઓ, કેટલા અજાય પ્રભુને આપણે ભજીએ છીએ વાલાઓ. પ્રભુ જાણે છે આપણો સ્વભાવ. શું આપણે ગિદિયોનની જગ્યાએ હોત તો થોડીક તો બીક હોત ને? 33,000માંથી 300 થઈ ગયા છે, સામે આટલું મોટું સૈન્ય છે. હા, પ્રભુ કહે છે કે હું તને વિજયવંત કરીશ, પણ માનું છું કે હું ગિદિયોનની જગ્યાએ હોઉં તો મારામાં બી થોડીક તો બીક હોય. અને પ્રભુ જાણે છે જ્યારે આપણે બીતા હોય તારે. અને જ્યારે આપણે બીકની વાત કરીએ, વેન વી ટોક અબાઉટ ફિયર, તો બે જાતની બીક છે, બે જાતનો ડર છે વાલાઓ. એક ડર એ છે કે જે તમને પ્રભુથી દૂર લઈ જાય છે, અને બીજો ડર એ છે કે તમને પ્રભુની પાસે દોટ મૂકો છો. નાનું બાળક હોય જ્યારે એને બીક લાગે, કશું કેવું ભયાનક વસ્તુ જોવે અથવા તો કોઈ પ્રાણી જોવે, તો તે દોડી અને પોતાના બાપ પાસે જતો રહે છે. એને ખબર છે કે મારા બાપ પાસે, મારી મા પાસે મારું રક્ષણ થશે. આપણે જ્યારે બી જઈએ, આપણને કોઈ બાબતનો ડર હોય તો આપણે ક્યાં જઈએ છે તે બહુ મહત્વનું છે. શું આપણે પ્રભુ પાસે દોડી જઈએ છે? અહીંયા ગિદિયોન બીતો હતો, પ્રભુ જાણતા હતા. આ જ વાત જો તમે યહોશુઆનું પહેલું પુસ્તક પહેલો અધ્યાય વાંચશો તો ત્યાં જોવા મળશે. વારંવાર પ્રભુ યહોશુઆને કહે છે કે તું ડરીશ ના, 20માં હું તારી સાથે છું. કારણ કે પ્રભુ જાણતા હતા કે યહોશુઆના હૃદયમાં બીક છે. પણ એ બીજા દિવસને માટેનો વિષય છે, ફરી આપણે એ બાબત વાત કરીશું. અહીંયા પ્રભુ ગિદિયોનને કહે છે કે હું તારા દુશ્મનની છાવણીમાં જા અને ત્યાંથી હું તને પ્રોત્સાહન આપીશ. તેથી તે પોતાના નોકર પૂરાને લઈને રાતના અંધારામાં દુશ્મનોની છાવણીમાં મિદ્યાનોની લશ્કરી ટુકડી પાસે ત્યાં ગયો. મિદ્યાનો આમલોકીઓ તથા પૂર્વની અન્ય પ્રજાઓ અસંખ્ય સૈનિકોની સાથે તીડોની જેમ ખીણમાં પથરાયેલી હતી. તેમની પાસે દરિયાની રેતીની જેમ પથરાયેલા અસંખ્ય ઊંટ હતા. મેં કીધું તે પ્રમાણે બહુ સામર્થ્યવાન આ સૈન્ય હતું. લડાઈની તૈયારી સાથે આવ્યા હતા. પોતાના બળથી ઇસરાયેલ પુત્રો તેઓને કદી હરાવી નથી શકવાના. જ્યારે ગિદ્યોને ત્યાં પહોંચશે ત્યારે એક માણસ બીજા માણસ પોતાના સ્વપ્નની વાત કહેતો હતો. તે બોલ્યો, મને એવું સ્વપ્ન આવ્યું કે એક જવની રોટલી મિદ્યાનોની છાવણીમાં ગબડતી ગબડતી આવી અને એક તંબુ આગળ પહોંચતા તેની સાથે અથડાય એટલે તંબુ તૂટી પડ્યો. બીજા માણસે જવાબ આપ્યો, જરૂર એ ઇસરાયેલી યોવાસના પુત્ર ગિદ્યોનની તરવાર જ હોવી જોઈએ. તારા સ્વપ્નનો એ જ ખુલાસો હોઈ શકે. દેવે મિદ્યાનને અને એના આખા સૈન્યને ગિદ્યોનના હાથમાં સોંપી દીધા છે. જવની રોટલી એટલે શું? નબળાઈની વાત. એ ગરીબ માણસનું ખાવાનું છે વાલાઓ. એ સમયે પણ જવની રોટલી ગરીબ માણસનું, એટલે કે આ વાત દ્વારા પ્રભુ ગિદ્યોનને યાદ દેવડાવે છે કે તમારું સૈન્ય કેટલું નબળું છે, તું કેટલો નબળો છો. પણ પછી આપણે જોઈએ છીએ કે એ જવની રોટલી દ્વારા તંબુ પડી ગયો અને અહીંયા જે ભવિષ્ય વચન બોલ્યા કે સ્વપ્નમાં જે આવ્યું હતું તે બોલ્યા કે ગિદ્યોનની તરવાર જ હોવી જોઈએ, એ સ્વપ્નનો ખુલાસો હતો. અને આ વાત દ્વારા પ્રભુએ ગિદ્યોનને પ્રોત્સાહન આપ્યું. જે કંઈ બીક હતી તે કદાચ દૂર થઈ હશે. અને અજાયબ 15મી કલમ અજાયબ જેવી કલમ છે. જો તમારા હાઈલાઇટ કરતા હોય, લીટી દોરતા હોય તો આ કલમમાં લીટી દોરો. બહુ અજાયબ વાત 15મી કલમમાં લખવામાં આવી છે કે જ્યારે ગિદ્યોને સ્વપ્ન અને તેનો ખુલાસો સાંભળ્યો ત્યારે તેણે દેવની ઉપાસના કરી અને પછી ઇસરાયેલીઓને છાવણીમાં જઈને બોલ્યો, ઉઠો, યહોવાએ મિદ્યાનોની છાવણી અને લોકો તમારા હાથમાં સોંપી દીધા છે. એનું રિએક્શન શું હતું ગિદ્યોનનું જ્યારે તેણે પ્રભુના વિશ્વાસુપણાનો અનુભવ કર્યો? ત્યારે તેણે પ્રભુની સ્તુતિ કરી. વર્શિપ. તમે કોઈ પણ યુદ્ધમાં જોડાઓ, તમે યોદ્ધા બનો તે પહેલાં તમારે સ્તુતિ કરવી બહુ જરૂરી છે. બિફોર યુ બીકમ અ વર્શિપર, યુ અ વોરિયર, યુ નીડ ટુ બીકમ અ વર્શિપર. વર્શિપ બિફોર વોર. યુદ્ધ પહેલાં સ્તુતિ કરવી બહુ જરૂરી છે. યહોશફાત રાજા હતો તેની વાત પણ તમે જાણતા હશો. જ્યારે મોટું સૈન્ય ધસી આવ્યું હતું તેની સામે તો પ્રાર્થના કરી અને પછી લોકોએ શું કર્યું? પ્રભુની સ્તુતિ કરી. અને આપણે જાણીએ છીએ કે પ્રભુએ કેવી રીતે વિજય અપાવ્યો હતો. શું પ્રભુનું વિશ્વાસપણું તમને તમારા ઘૂંટણ પર લઈ જાય છે? આ એક ખરા ખ્રિસ્તી જીવનનું કસોટી છે. એક ખરા ખ્રિસ્તી હોવાનું ચિહ્ન છે. તમને શું પ્રભુનું વિશ્વાસપણું તમારી ઘૂંટણ પર તમને લઈ જાય છે? શું તમને પ્રભુની તમે સ્તુતિ કરો છો? કઠિન સમયમાં પણ તમે શું પ્રભુની સ્તુતિ કરો છો? અહીં આપણે જોઈએ છે કે આ દુશ્મનની છાવણીમાં ગિદ્યોને જ્યારે તે ખુલાસો સાંભળ્યો ત્યારે તેણે દેવની ઉપાસના કરી. અને એક વખત તેણે ઉપાસના કરી પછી તે જાણતો હતો, સંપૂર્ણ રીતે તેણે પ્રભુના વાત ઉપર વિશ્વાસ મૂક્યો કે પ્રભુએ જે કર્યું છે તે પૂરું કરવાને તે સામર્થ્યવાન છે. અને તેણે પોતાના સૈનિકોને કીધું કે તૈયાર થાવ, પ્રભુએ મિદ્યાનોને આપણા હાથમાં સોંપી દીધા છે. તેણે 300 સૈનિકોનું સૈન્ય લીધું અને તેણે 3 ટુકડીઓમાં વહેંચી નાખ્યું. તેણે દરેક માણસને એક રણસિંગણું આપ્યું અને એક ખાલી બરણી તેમાં મસાલ મૂકીને આપી. અને તેણે તેમને કહ્યું, મારા ઉપર નજર રાખજો, છાવણી પાસે પહોંચતા જ હું જેમ કરું તેમ કરજો. જ્યારે હું અને મારા માણસો અમારા રણસિંગણા વગાડીએ ત્યારે તમે પણ છાવણીને ફરતે તમારા રણસિંગણા વગાડજો અને પોકાર કરજો કે યહોવાનો જય ગિદ્યોનનો જય. અહીંયા આ જે યુદ્ધના સાધનો શું છે કે છે, એક રણસિંગણું, એક ખાલી બરણી અને એક મશાલ. રણસિંગણું શું આપણને યાદ દેવડાવે છે? અવાજ. બરણીમાં આપણે શું ભરતા હોઈએ છે? તો પાણી. અને મશાલ એટલે કે પ્રકાશ. આ આપણા યુદ્ધના સાધનો છે વાલાઓ, આ આપણા હથિયાર છે. મશાલ, લાઇટ, પ્રકાશ. કોણ પ્રકાશ છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રકાશ છે, જેનો આપણે રણસિંગણું એટલે કે આપણે લોકોને સુવાર્તા આપવાની છે. અને સાના આધારે? પાણીમાં આપણે, મેં કીધું, આ મશાલમાં આપણે, બરણીમાં મેં કીધું તે પ્રમાણે પાણી આપણે ભરીએ છીએ. પાણી એટલે કે પવિત્ર આત્માના સામર્થ્યમાં આપણને, આપણે લોકોને સુવાર્તા આપવાની છે, જે દેવ છે, જે પ્રકાશ છે, તે પ્રકાશ તેમની પર પ્રગટાવવાનો છે. આપણે પ્રકાશ નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રકાશ છે. આપણે તો ખાલી એ પ્રકાશને રિફ્લેક્ટ કરીએ છીએ. અને આ રીતે આપણને યુદ્ધમાં વિજય મળે છે. અમુક અજાયબ જેવા આ ત્રણ સાધનોનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને ગિદ્યોન કહે છે કે હું જેમ કરું, હું જેમ સૂચના આપું તેમ તમે કરજો. આજ વાતનો ના શબ્દો આપણે પાઉલ પાસેથી પણ સાંભળીએ છીએ. પાઉલ આપણે નવા વર્ષમાં શું કહે છે કે તમે મારી પાછળ ચાલો જેમ હું પ્રભુની પાછળ ચાલું છું. ઇમિટેટ મી એઝ આઈ ઇમિટેટ ક્રાઇસ્ટ. મિદ્યાન પાસે ગિદ્યોન અને તેની સાથેના 100 માણસો મધરાતની ચોકીની શરૂઆતમાં જ્યારે તેઓએ સ્ત્રીઓ હજી હમણાં જ બદલ્યા હતા, એટલે સંત્રીઓ હજી હમણાં જ બદલ્યા હતા, ત્યાં છાવણીમાં પહોંચ્યા. એ લોકોએ તેમના રણસિંગણા ફૂક્યા અને હાથમાંની બરણીઓ ફોડી નાખી. ગિદ્યોનના લશ્કરની 3 ટુકડીઓએ રણસિંગણા ફૂક્યા અને બરણીઓ ફોડી નાખી. પછી તેમના ડાબા હાથમાં મસાલો પકડી અને જમણા હાથમાં રણસિંગણા પકડ્યા, જેથી જેઓએ તેને ફૂકી શકે. પછી તેઓએ પોકાર કર્યો, યહોવાનો જય, ગિદ્યોનનો જય. પ્રત્યેક માણસ છાવણીની ફરતે ગિદ્યોનના બધા માણસો પોતાની જગ્યાએ ઊભા રહ્યા. મિદ્યાની છાવણીના બધા લોકો ભયથી ચીસ પાડીને ભાગવા લાગ્યા. જ્યારે પેલા 300 માણસો રણસિંગણા ફૂંકતા હતા, તેના અવાજથી યહોવાએ શત્રુ સૈન્યને એવું ગૂંચવી નાખ્યું કે છાવણીના સર્વત્ર તેઓ બધા અંદરોઅંદર લડીને એકબીજાને મારવા લાગ્યા. તેઓનું લશ્કર સરેરાહની દિશામાં બેતસીતા સુધી અને ટાબાથ નજીક આવેલા આબેલ મહાલ સુધી નાસી ગયું. આપણે વાંચીએ છીએ અહીંયા ગાડી સહેલા વચનો છે કે પ્રભુએ ગિદ્યોનને કેવી રીતે વિજય આપ્યો. 300 માણસ, એક પણ તલવાર નહીં. છાવણીમાં જે અંદરોઅંદર તે ગૂંચવાઈ ગયા અને આપણે આ વાંચ્યું તે પ્રમાણે ત્યાં જુદા જુદા બીજા જે સૈન્યો હતા, આમલોક્યો હતા, બીજા જે સૈન્ય ત્યાં હતા, બધા ગૂંચવાઈ ગયા અને એકબીજા પર હુમલો કર્યો, એકબીજાને મારવા લાગ્યા અને પછી નાસી ગયા. અને 23મી કલમ કહે છે, પછી ગિદ્યો નફતાલીના, આસેર તથા આખા મન્નાસાના કુળ સમૂહના પ્રદેશના ઇસ્રાયલીઓને તેને મદદ કરવા બોલાવ્યા અને તેણે નાસી ગયેલા મિદ્યાનીઓનો પીછો પકડ્યો. શું આ પ્રભુ પરનો અવિશ્વાસ છે, અજ્ઞાનકીતા છે કે જે ગિદ્યોને બીજા લોકોને બોલાવ્યા? હું માનતો નથી. હવે વિજય મળી ગયો છે, હવે જસ પ્રભુને મળવાનો છે. હવે એ લોકો એમ નથી કહી શકતા કે અમારા સામર્થ્ય પર અમે આ યુદ્ધ જીત્યા છે. અને હવે જ્યારે યુદ્ધ પતી ગયું છે અને હવે ફક્ત સંપૂર્ણ રીતે સામેના સૈન્યનો સંહાર કરવાનો છે, ત્યારે આ નફતાલી, આસેર અને મનાસાના જે કૂટ છે ત્યાંના સૈન્યને તે બોલાવે છે અને તેઓ સર્વ વિજયમાં ભાગ લઈ શકે છે. અને તેઓએ મિદ્યાનીઓનો પીછો પકડ્યો. પછી ગિદ્યોને એફ્રાઈમના સમગ્ર પહાડી પ્રદેશમાં પોતાના સંદેશાવાહકો મોકલ્યા અને જાહેર કરાવ્યું કે ઉતરી આવો, મિદ્યાનોનો સામનો કરો. તેઓ નદી પાર ઉતરે તે પહેલાં બેથબારાની યર્દન નદીના બધા પાણીવાળા સ્થળો કબજે કરી લો. બેથબારા, જો હું તમને બહુ રસપૂર્વક વાત કહું તો આ જ બેથબારા જ્યાં આપણે યોહાનની સુવાર્તામાં આવીએ છીએ, તો ત્યાં યોહાન બાપ્તિસ્મા આપે છે તે આ જ જગ્યા છે, બેથબારા. એથી એફ્રાઈમના કુડ સમૂહને ભેગું કરવામાં આવ્યું અને તેમણે બેથરાહ સુધીના યર્દન નદીની તમામ પાણીવાળા સ્થળો કબજો કરી લીધા. તેમણે મિદિયોનના બે સરદારો ઓરેબ અને ઝીબ જીવતા કેદ પકડ્યા. ઓરેબ એટલે કે એ નામનો અર્થ થાય છે જંગલી કાગડો, અને ઝીબ એટલે કે વરુ. તેઓને જીવતા કેદ પકડ્યા. ઓરેબને ઓરેબના ખડક પાસે મારી નાખવામાં આવ્યો અને ઝેરોબને ઝહેબના દ્રાક્ષાકુંડ પાસે મારી નાખવામાં આવ્યો. તે પછી પણ તેઓ ફરીથી મિદિયનોને પીછો કરવો ચાલુ રાખ્યો અને તેઓ ઓરેબ અને ઝહેબના માથા યર્દનને પેઢે પાર ગિદ્યોન લઈ આવ્યો. જ્યારે છઠ્ઠા અધ્યાયમાં આપણે ગિદ્યોનને મળ્યા ત્યારે તે ક્યાં હતો? દ્રાક્ષાકુંડમાં જ હતો. પણ તે સમયે તે બીકથી મારી ત્યાં ઘઉં એ કરતો હતો. આજે ફરી આપણે તેને દ્રાક્ષાકુંડ પાસે જોઈએ છે અને આ સમયે તે વિજયવંત છે. કેવી રીતે આ વિજય મેળવ્યો? કેવી રીતે તેને આ સફળતા મળી? વિશ્વાસ દ્વારા. તેણે પ્રભુ પર વિશ્વાસ કર્યો. અને વાલાઓ, આ અભ્યાસનો આપણે અંત લાવીએ ત્યારે હું તમારું ધ્યાન એક બીજી કલમ તરફ દોરવા માગું છું. અને હું તમને તમારા આત્મિક જીવનને માટે પ્રોત્સાહન આપવા માગું છું કે કેમ આપણે વિશ્વાસમાં ટકી રહેવાનું છે, કેમ આપણે પ્રભુને તરછોડી નથી દેવાના. તો તે માટે તમે મારી સાથે યશાયાનું પુસ્તક અને તેનો 10મો અધ્યાય ખોલો અને તેની 26 અને 27મી કલમ તરફ હું તમારું ધ્યાન દોરવા માગું છું. ત્યાં આ જે યુદ્ધ આપણે હમણાં જોયું, જે યુદ્ધ વિશે આપણે શીખ્યા, તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. અને યશાયા પ્રબોધક ત્યાં શું લખે છે કે ઓરેબ ખડક પર મિદ્યાનને માર્યો, તે રીતે સૈન્યોના ઈશ્વર યહોવા તેના પર આફતો લાવશે. તેની સોટી જેમ સમુદ્રમાં મિસર ઉપર ઉગાવવામાં આવી હતી તેમ તેઓ પર ઉગાવવામાં આવશે. તે સમયે તેનો ભાર તારી ખાંધ પરથી ને તેની જુસરી તારી ગરદન પરથી ઉતારવામાં આવશે, ને પૃષ્ટિને લીધે જુસરી નાશ પામશે. વાલાઓ, આપણો તારનાર, આપણો ઉદ્ધારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના બલિદાન દ્વારા આપણી ગરદન ઉપર જે ભાર હતો, આપણી પર જે જુસરી હતી, તેમાંથી આપણને છુટકારો આપ્યો છે. જેવી રીતે ગિદ્યોન વિજયવંત થયો વિશ્વાસ રાખીને, તેવી રીતે આપણે પણ પાપ પર, જગત ઉપર વિજય મેળવી શકીએ છીએ. કેવી રીતે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકીએ તો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકીએ તો શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અંગત રીતે ઓળખો છો? શું તમે સંપૂર્ણ રીતે તેમને સોંપાયેલા છો? શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂક્યો છે? કારણ કે આપણે વાંચ્યું તે પ્રમાણે વિશ્વાસ કરવા, વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરવા અશક્ય છે. શું તમારે જે અદ્રશ્ય વસ્તુઓ છે તેનો અનુભવ કરવો છે? શું તમારે જે વાત તમે જોઈ શકતા નથી તેની ખાતરી તમારે જોઈએ છે? તો તે ખાતરી તમને ફક્ત વિશ્વાસ દ્વારા જ મળી શકે છે. વાળાઓ, આશા રાખું છું કે જો તમે હજુ સુધી પ્રભુનો અંગીકાર કર્યો ન હોય, જો તમારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે અંગત સંબંધ ના હોય તો આજે જ એ નિર્ણય તમે કરો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે સોંપાઈ જાઓ. પ્રભુના એક સેવકે બહુ અજાયબ વાત કીધી છે કે વિશ્વાસ એ તો એક ટૂથબ્રશ જેવું છે, દાંતણ જેવું છે, દરેક માણસની પાસે હોવું જોઈએ. આપણે જાણીએ છીએ કે દરેક માણસની પાસે હોવું જોઈએ, અને એ માણસે એ ટૂથબ્રશનો, દાંતણનો ડેલી તેનો ઉપયોગ કરવો જોઈએ, દૈનિક તેનો ઉપયોગ કરવો જોઈએ. અને એ દરેકની પાસે હોવું તો જોઈએ, પણ બીજાનું વાપરવું ના જોઈએ, બીજાનું આપણે વાપરવું ના જોઈએ, એ બહુ જરૂરી છે. ફેઇથ ઇઝ લાઈક અ ટૂથબ્રશ, એવરીબોડી શુડ હેવ વન એન્ડ યુઝ ઇટ રેગ્યુલરલી. નિયમસર તેનો ઉપયોગ કરવો જોઈએ, બટ ઇટ ઇઝન્ટ સેફ ટુ યુઝ સમબાડી એલ્સિસ. પણ આપણે બીજા કોઈનું જો યુઝ કરીએ તો એ યોગ્ય નથી. આપણે આપણા માતા પિતાના વિશ્વાસ પર જીવી શકતા નથી, આપણે આપણા બાળકના વિશ્વાસ પર જીવી શકતા નથી, આપણે આપણા પતિ કે પત્નીના વિશ્વાસ પર જીવી શકતા નથી. વિશ્વાસ એ અંગત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો સંબંધ એક અંગત છે. આપણે આપણને બીજું કોઈ અનંત જીવનમાં અનંત જીવનનો વારસો આપી શકતો નથી, એ નિર્ણય તો આપણે પોતે જ લેવાનો છે. ડરપોક, બિક્કણ, ગિદ્યોન, જેને આપણે છઠ્ઠા અધ્યાયમાં મળ્યા હતા, તે આ સાતમા અધ્યાયમાં વિશ્વાસ દ્વારા વિજયવંત યોદ્ધો બની જાય છે. આવો આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર પવિત્ર અમારા જીવતાને જાગતા પ્રભુ, જો અમારામાંથી કોઈ વિશ્વાસમાં નબળું છે પ્રભુ, હજુ પણ અમે બીકમાં છીએ પ્રભુ, હજુ પણ સંપૂર્ણ રીતે તમને સોંપાયેલા નથી, તો પ્રભુ આપ અમને માફ કરો પ્રભુ. પ્રભુ તમે જેવી રીતે ગિદ્યોનને જ્યારે ડરતો હતો ત્યારે તેને પ્રોત્સાહન આપ્યું, તમારા જે તમારી જે યોજના હતી તે તેને બતાવી, અને કેવી રીતે તમે સફળતા આપવાનો છે તે તમને તેને બતાવ્યું, તેવી જ રીતે પ્રભુ આપ અમારામાંથી પણ જો કોઈ નબળું છે પ્રભુ આપ, અવિશ્વાસ છે પ્રભુ આપ, તો પ્રભુ આપ અમે આજે તમારી આગળ રડી રહ્યા છે, પોકાર કરી રહ્યા છે, તે અવિશ્વાસને દૂર કરો પ્રભુ આપ. ખાસ કરીને એ જ વ્યક્તિની માટે પ્રાર્થના કરું છું જેણે હજુ સુધી તેનું જીવન તમને સોંપ્યું નથી પ્રભુ આપ. ફરીથી ને એકવાર તમે તેના હૃદયનું દ્વાર ખટખટાવો, કોઈકને મોકલો પ્રભુ બાપ, કોઈક રીતે તેઓ તમારી તરફ વળે અને અનંત જીવનનો વારસો પામે તેવું અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. ફરીથી ને એકવાર દરેક વ્યક્તિને તમારા હાથમાં સોંપું છું પ્રભુ બાપ, અમને વધારે ને વધારે વિશ્વાસુ બનાવો. આ અમારી ટૂંકી વિનંતી તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.